એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે કદાચ થોડો જટિલ લાગે પણ છે બહુ જ રસપ્રદ. મનોવિશ્લેષણ એટલે કે સાયકોએનાલિસિસ.
હા, અને આ વિષય ખરેખર આપણી જાતને, આપણા સંબંધોને અને આપણી આખી સંસ્કૃતિને સમજવા માટે ખૂબ મહત્વનો છે.
બરાબર. આપણે આખી વાત ડેનિયલ પિકના પુસ્તકોના આધારે કરીશું, કારણ કે ઘણીવાર કેવું હોય છે કે આ વિષય વિશે ઘણી ગેરસમજો હોય છે.
સાચી વાત છે. કોઈ એને ખાલી ફ્રોઇડ સાથે જોડી દે, કોઈ કે હવે આ જૂનું થઈ ગયું, પણ હકીકત એ છે કે એના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
તો આજે આપણે એ જ કોશિશ કરીશું કે આ ગેરસમજોથી આગળ વધીને ડેનિયલ પિકની નજરે સમજીએ કે આખરે મનોવિશ્લેષણ શું છે અને આજે પણ એ આપણને શું શીખવી શકે છે. શરૂઆત કરીએ લેખકથી. ડેનિયલ પિક, એમનો પરિચય પણ રસપ્રદ છે.
હા, બિલકુલ. ડેનિયલ પિક એ પોતે એક ઇતિહાસકાર છે, લંડનમાં પ્રોફેસર છે, પણ સાથે સાથે એ પ્રેક્ટિસિંગ મનોવિશ્લેષક પણ છે.
એટલે બે અલગ અલગ ક્ષેત્રોનો અનુભવ, ઇતિહાસ અને ક્લિનિકલ પ્રેક્ટિસ.
બરાબર. અને આ જ વાત એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. એક બાજુ ઇતિહાસની સમજ કે આ વિચારો કેવી રીતે વિકસ્યા, અને બીજી બાજુ ક્લિનિકલ અનુભવ કે આ વિચારો આજે લોકોના જીવનમાં કેવી રીતે કામ કરે છે. એટલે સિદ્ધાંત અને વ્યવહાર બંનેને જોડી શકે છે.
એટલે એમની વાતમાં એક ઊંડાણ અને સંતુલન હોય છે, નહીં?
ચોક્કસ. અને એમની લખવાની શૈલી પણ એવી છે કે જે અઘરા ખ્યાનો છે ને એને પણ સરળ બનાવી દે, સામાન્ય વાચક પણ સમજી શકે.
તો આ પુસ્તકોનો મુખ્ય સૂર શું છે? ડેનિયલ પિક શું કહેવા માંગે છે મનોવિશ્લેષણ વિશે?
જુઓ, પિકનો મુખ્ય મુદ્દો એ છે કે મનોવિશ્લેષણ, જે ફ્રોઇડથી શરૂ થયું, એ આપણા મનને, ખાસ કરીને પેલું અજાગ્રત મન છે ને, એને સમજવા માટે એક ક્રાંતિકારી અને સ્થાયી માળખું છે.
ક્રાંતિકારી તો સમજ્યા, પણ સ્થાયી એટલે કે આજે પણ એટલું જ મહત્વનું છે?
હા, બિલકુલ. આ કોઈ 20મી સદીનો જૂનો વિચાર નથી જે હવે કામનો નથી. પિક કહે છે કે એ આજે પણ સુસંગત છે અને આજે અજાગ્રત મનનો ખ્યાલ છે.
હા, એ જ મુખ્ય વાત લાગે છે.
એ જ પાયો છે. આપણા નિર્ણયો, આપણી લાગણીઓ, આપણા સપના, આ બધા પાછળ એવી શક્તિઓ કામ કરે છે જેની આપણને સભાનપણે ખબર પણ નથી હોતી.
એટલે આપણા વર્તનનો રિમોટ કંટ્રોલ બીજે ક્યાંક છે, એવું?
હા, કહી શકાય. અને પિક આખી સફર કરાવે છે. વિયેનામાં શરૂઆત કેવી રીતે થઈ, ફ્રોઇડના કામથી લઈને, પછી કોણ કોણ આવ્યું, કેવી ટીકાઓ થઈ, અને આજે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. કલા, સાહિત્ય, આપણી ભાષા સુદ્ધા પર એની અસર દેખાય છે.
ચાલો ત્યારે આ સફર પર થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ? પેલી ટોકિંગ ક્યોરવાળી વાત શું હતી?
હા, એની શરૂઆત બહુ જ રસપ્રદ છે. 19મી સદીનો અંત હતો. વિયેનામાં ફ્રોઇડના એક સાથી હતા, ડોક્ટર જોઝેફ બ્રુઅર.
ઓકે.
એક દર્દીની સારવાર કરતા હતા જેનું નામ હતું અન્ના ઓ, સાચું નામ બર્થા પેપેનહેમ. એમને બહુ વિચિત્ર લક્ષણો હતા, શારીરિક પણ, માનસિક પણ. બ્રુઅરે નોંધ્યું કે જ્યારે અન્ના પોતાના મનની વાતો તકલીફો મુક્તપણે કહેતી ને, ત્યારે એના લક્ષણો ઓછા થઈ જતા.
અચ્છા, ફક્ત વાત કરવાથી?
હા, અન્નાએ પોતે જાને વાતો દ્વારા સફાઈ કે પછી ટોકિંગ ક્યોર એવું નામ આપ્યું.
વાહ, આ તો નવી જ વાત હતી એ સમયે.
બહુ મોટી વાત હતી. ફ્રોઇડને આમાંથી પ્રેરણા મળી. પહેલા તો એ હિપ્નોસિસ વાપરતા.
હા,
પણ પછી એમને લાગ્યું કે ના, આના કરતાં પેલું ફ્રી એસોસિએશન છે ને, દર્દીના મનમાં જે આવે એ બસ બોલવા દેવાનો.
હા હા, વગર રોકટોક.
બરાબર. એ વધારે અસરકારક છે, કારણ કે એમનું માનવું હતું કે આપણી ઘણી તકલીફોનું મૂળ ક્યાંક દબાયેલી યાદોમાં, ઈચ્છાઓમાં કે આઘાતોમાં હોય છે.
એટલે જે આપણે ભૂલવા માંગીએ છીએ એ મનના કોઈ ખૂણામાં સંતાઈ જાય.
હા, અને પછી ત્યાંથી તકલીફ આપે, એ દબાયેલી વસ્તુઓ બહાર આવવા રસ્તો શોધે, ક્યારેક શારીરિક લક્ષણ બનીને, ક્યારેક ચિંતા બનીને. ટોકિંગ ક્યોર એને બહાર લાવવાનો, સભાનતામાં લાવવાનો રસ્તો હતો.
એટલે ત્યાંથી આ બધા શબ્દો આવ્યા, અજાગ્રત, અનકોન્શિયસ, રિપ્રેશન. પછી આવે છે સપના. ફ્રોઇડે તો કહ્યું કે સપના અજાગૃત મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. આ થોડું સમજાવો ને.
ફ્રોઇડ માટે સપના બહુ જ મહત્વના હતા. એમનું પુસ્તક ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ તો ક્રાંતિકારી ગણાયું. એમનું કહેવું હતું કે જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે આપણું સભાન મન, આપણો ઈગો, એ અમુક વિચારોને, અમુક ઈચ્છાઓને દબાવી રાખે છે, જે સમાજમાં સ્વીકાર્ય ન હોય એવી.
હા, બરાબર.
પણ ઊંઘમાં શું થાય, પેલું નિયંત્રણ થોડું ઢીલું પડે અને અજાગ્રત મનની વાતો સપાટી પર આવવાની કોશિશ કરે.
પણ સપના તો ગમે તેવા આવે છે, કંઈ લોજિક જ ન હોય એવું લાગે ઘણીવાર.
હા, એટલે જ ફ્રોઇડે કહ્યું કે સપના સીધે સીધા નથી આવતા, એ એક જાતની કોડ ભાષામાં હોય છે. જે આપણને દેખાય છે સપનામાં, મેનિફેસ્ટ કન્ટેન્ટ, એ અલગ હોય.
ઓકે.
અને એની પાછળ જે છુપાયેલો અર્થ છે, લેટેન્ટ કન્ટેન્ટ, એ અલગ હોય. આપણું મન એ છુપાયેલા અર્થને વિચિત્ર ચિત્રોમાં, ઘટનાઓમાં બદલી નાખે છે. આને ડ્રીમ વર્ક કહેવાય.
એટલે એક પ્રકારનું ફિલ્ટર છે.
હા, કહી શકો. દાખલા તરીકે કોઈ ડર હોય તો સપનામાં એ કોઈ રાક્ષસ બનીને પીછો કરતો દેખાય, અથવા ઘણી બધી ચિંતાઓ ભેગી થઈને એક જ વિચિત્ર દ્રશ્ય બની જાય. ફ્રોઇડ કહેતા કે સપના નકામા નથી, એ આપણા અંદરના જગતના સંદેશા છે.
ઠીક છે, અજાગૃત મન અને સપના સમજાયું. પણ ફ્રોઇડના જે વિચારો પર સૌથી વધુ ધમાલ થઈ એ તો બાળપણ અને જાતીયતા વિશેના હતા, ખરું ને?
હા, એ મુદ્દો બહુ વિવાદાસ્પદ રહ્યો છે. જુઓ, ફ્રોઇડે જાતીયતા શબ્દ બહુ વિશાળ અર્થમાં વાપર્યો હતો. એમના માટે એ ખાલી શારીરિક સંબંધોની વાત નહોતી.
તો શું હતું?
એ જીવનની મૂળભૂત ઉર્જા હતી, આનંદ મેળવવાની વૃત્તિ, જેને એમને લિબિડો કહ્યું.
અને એમણે કહ્યું કે આ વૃત્તિ બાળપણથી જ હોય છે. એમણે બાળકના વિકાસના મનોજાતીય તબક્કાઓ, ઓરલ, એનલ, ફેલિક વગેરે વર્ણવ્યા.
અને પેલો ઓડિપસ કોમ્પ્લેક્સ, એની બહુ ચર્ચા થાય છે. હા, ઓડિપસ કોમ્પ્લેક્સનો વિચાર મૂળ એવો છે કે બાળકના મનમાં અજાગ્રત સ્તરે પોતાનાથી વિજાતીય પેરેન્ટ પ્રત્યે આકર્ષણ અને સજાતીય પેરેન્ટ પ્રત્યે સ્પર્ધા જેવી લાગણીઓ જન્મે છે.
આ સાંભળીને જ ઘણાને નવાઈ લાગે.
બિલકુલ. અને એની ખૂબ ટીકા પણ થઈ છે. પણ પિક સમજાવે છે એમ, આને શબ્દશા લેવા કરતાં એને બાળકના શરૂઆતના પારિવારિક સંબંધોની જટિલતા સમજવાના એક પ્રતિકાત્મક પ્રયાસ તરીકે જોવું જોઈએ. પ્રેમ, ઈર્ષ્યા, પોતાની ઓળખ બનાવલી, આ બધું કેટલું ગૂંચવણભર્યું હોય છે.
એટલે મુખ્ય ભારે વાત પર છે કે બાળપણના અનુભવો ભવિષ્ય પર અસર કરે છે. પેલી કહેવત જેવું, બાળક માણસનો પિતા છે.
બરાબર એ જ. શરૂઆતના વર્ષોમાં જે અનુભવો થાય છે, સારા ખરાબ, એ આપણા વ્યક્તિત્વનો, આપણા સંબંધોનો પાયો નાખે છે. જો કોઈ તબક્કે કોઈ સંઘર્ષ બરાબર ઉકેલાય નહીં તો એ ફિક્સેશન બની જાય, જે પાછળથી વર્તનમાં દેખાય.
પણ મનોવિશ્લેષણ એટલે ખાલી ફ્રોઇડ નહીં, એમના પછી પણ ઘણું કામ થયું, મતભેદો પણ થયા.
ચોક્કસ. પેપ વિકાસની પણ વાત કરે છે. ફ્રોઇડના અમુક સાથીઓ જ એમની સાથે અમુક મુદ્દે સહમત નહોતા, જેમ કે કાર્લ યુંગ અને આલ્ફ્રેડ એડલર. એ લોકો અલગ થયા.
યુંગે શું કહ્યું?
યુંગે સામૂહિક અજાગ્રત, કલેક્ટિવ અનકોન્શિયસ અને આર્કીટાઇપ્સ જેવા ખ્યાલો આપ્યા. એડલરે હીનતાની ભાવના, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પર ભાર મૂક્યો. પછી બ્રિટનમાં ઓબ્જેક્ટ રિલેશન સ્કૂલ આવી. એમાં મેલાની ક્લાઇનનું કામ બહુ મહત્વનું છે, ખાસ કરીને બાળકો સાથે. અને ડી ડબલ્યુ વિનિકોટ.
વિનિકોટ એમનું શું પ્રદાન?
વિનિકોટે બહુ પ્રેક્ટિકલ વિચારો આપ્યા, જેમ કે ગુડ ઇનફ મધર, એટલે કે માતાએ પરફેક્ટ નહીં પણ પૂરતી સારી હોવું જોઈએ. અને ટ્રાન્ઝિશનલ ઓબ્જેક્ટ, પેલું બાળકનું પ્રિય રમકડું કે ધાબળો જેને સુરક્ષા આપે. ફ્રાન્સમાં જેક્સ લેકને ભાષાના દૃષ્ટિકોણથી ફ્રોઇડને ફરી સમજાવ્યા.
અને ટીકાઓનું શું? એ પણ થઈ જશે?
ખૂબ થઈ. ઘણાએ કહ્યું કે આ વૈજ્ઞાનિક નથી, કારણ કે એને ખોટું સાબિત કરવું અઘરું છે. નારીવાદીઓએ એના પુરુષ કેન્દ્રિત વિચારોની ટીકા કરી. પણ આ બધી ટીકાઓ અને ફેરફારો છતાં એ ટકી રહ્યું અને વિકસ્યું. એ બતાવે છે કે એના મૂળ વિચારોમાં કંઈક ધમ છે.
અત્યારના સમયમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે? થેરપીમાં?
હા, આજે પણ મનોવિશ્લેષણાત્મક થેરપી વપરાય છે. પિક એક કેસ સ્ટડીથી સમજાવે છે કે કેવી રીતે ટ્રાન્સફરન્સનો ખ્યાલ આજે પણ કામનો છે.
ટ્રાન્સફરન્સ એટલે?
એટલે દર્દી પોતાના ભૂતકાળના, ખાસ કરીને માતા પિતા સાથેના સંબંધોની લાગણીઓ, અપેક્ષાઓ, આ બધું અજાગૃતપણે થેરપિસ્ટ પર નાખે. આને ઓળખવાથી અને સમજવાથી દર્દી પોતાની સંબંધોની જૂની પેટર્ન બદલી શકે છે. આજની થેરપીનો હેતુ ખાલી લક્ષણ દૂર કરવાનો નથી, પણ વ્યક્તિને પોતાની ઊંડી પેટર્ન સમજાવીને બદલાવ લાવવાનો છે.
તો આટલી બધી વાતચીત પછી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ જે સામાન્ય જીવનમાં પણ કામ લાગે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ છે આપણા અજાગૃત મનની શક્તિ. આપણે ભલે માનીએ કે આપણે બધું વિચારીને કરીએ છીએ, પણ ઘણીવાર આપણા નિર્ણયો, આપણી પસંદગીઓ, આપણો ગુસ્સો, આપણો પ્રેમ, એ બધું અંદર છુપાયેલી ઈચ્છાઓ અને ડરથી પ્રભાવિત હોય છે.
આ સમજવું થોડું અઘરું છે, પણ સાચું લાગે છે. બીજો મુદ્દો?
બીજો અને આપણા સમાજ માટે પણ ખૂબ લાગુ પડે એવો, બાળપણ અને કુટુંબનું મહત્ત્વ. શરૂઆતમાં વર્ષોના અનુભવો, મા બાપ સાથેનો સંબંધ, ઘરમાં મળેલું વાતાવરણ, એ આખી જિંદગી આપણી સાથે રહે છે. એ આપણો આત્મવિશ્વાસ, આપણા સંબંધો, બધું ઘડે છે.
ખરું. અને ત્રીજો?
ત્રીજું, મનોવિશ્લેષણ આપણને સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. ફિલ્મો, વાર્તાઓ, જાહેરાતો, એમાં ઘણીવાર છુપાયેલા મનોવૈજ્ઞાનિક સંદેશા હોય છે. મનોવિશ્લેષણ આપણને સપાટી નીચે જોવાની દ્રષ્ટિ આપે છે. પેલું ફ્રોઇડિયન સ્લીપ, ઈગો કોમ્પ્લેક્સ, આ શબ્દો આપણી રોજિંદી ભાષાનો ભાગ બની ગયા છે. એ જેનો પુરાવો છે.
પુસ્તકોમાં ઘણીવાર એવા વાક્યો હોય છે જે સીધા મનમાં ઉતરી જાય, એવા કેટલાક વિચારો કે સૂત્રો કયા છે આમાં?
એક તો ફ્રોઇડનું પેલું ક્લાસિક વાક્ય, જ્યાં ઈડ હતું ત્યાં ઈગો હશે.
જ્યાં ઈડ હતું ત્યાં ઈગો હશે.
હા,
એનો મતલબ શું?
ઈડ એટલે આપણી મૂળભૂત અજાગૃત વૃત્તિઓ, આવેગો. ઈગો એટલે આપણું વાસ્તવિકતા સાથે જોડાયેલું સભાન મન. એટલે કે થેરેપીનો કે આત્મજાગૃતિનો ધ્યેય એ છે કે આપણે આપણી અજાગૃત વૃત્તિઓથી ભાગવાને બદલે તેને સમજીએ અને તેના પર સભાનપણે નિયંત્રણ મેળવીએ.
બરાબર. બીજું કોઈ?
લેકરનું સૂત્ર પણ બહુ પ્રખ્યાત છે. અજાગૃત ભાષાની જેમ રચાયેલું છે.
અજાગૃત ભાષાની જેમ? એ કેવી રીતે?
એનો મતલબ એ નથી કે અજાગૃત ગુજરાતી બોલે છે, પણ એ કે અજાગૃત મન અસ્તવ્યસ્ત નથી. એની પોતાની એક સિસ્ટમ છે, પોતાના નિયમો છે, જે ભાષાની જેમ પ્રતીકો, રૂપકો અને સંબંધો પર ચાલે છે. જેમ ભાષાનું વ્યાકરણ સમજીએ તો અર્થ સમજાય, એમ મનોવિશ્લેષણથી અજાગૃતનું વ્યાકરણ સમજી શકાય.
અને પેલો વિચાર કે ભૂતકાળ ક્યારે મરતો નથી, તે ભૂતકાળ પણ નથી, આ પણ બહુ ગહન લાગે છે.
હા, બિલકુલ. આનો અર્થ એ છે કે આપણા જૂના અનુભવો, ખાસ કરીને જે ભાવનાત્મક રીતે ભારપૂર્વક જોડાયેલા છે, એ ફક્ત યાદ બનીને નથી રહેતા, એ વર્તમાનમાં પણ જીવંત હોય છે. આપણી લાગણીઓ, આપણી પ્રતિક્રિયાઓ, આપણા સંબંધોને એ અજાણતા જ આકાર આપતા રહે છે. પેલું ટ્રાન્સફરન્સ આનું જ ઉદાહરણ છે.
આ બધું જાણવું રસપ્રદ છે, પણ શું આપણે રોજિંદા જીવનમાં આનો કોઈ ઉપયોગ કરી શકીએ?
હા, ચોક્કસ. સૌથી પહેલો ફાયદો તો આત્મજાગૃતિ, સેલ્ફ અવેરનેસ વધે છે. આપણે આપણી પોતાની સંરક્ષણ પદ્ધતિઓ, ડિફેન્સ મિકેનિઝમ્સ ઓળખતા શીખીએ.
જેમ કે
જ્યારે આપણે કોઈ અપ્રિય વાત સ્વીકારવાને બદલે એને નકારી જ દઈએ, ડિનાયલ, અથવા પોતાની ભૂલ માટે બીજાને દોષ દઈએ, પ્રોજેક્શન. ક્યારેક આપણી જીભ લપસી જાય ને કંઈક બોલી જવાય, ફ્રોઇડિયન સ્લીપ, તો એના પર વિચાર કરીએ કે મનમાં શું ચાલતું હતું ખરેખર.
હા, એવું તો થાય છે. ક્યારે સંબંધોમાં આ કેવી રીતે મદદરૂપ થાય?
પ્રત્યે આપણને કેમ આટલો બધો ગુસ્સો આવે છે, અથવા કેમ કોઈના તરફ તરત ખેંચાઈ જઈએ છીએ? કદાચ એ વ્યક્તિ આપણને ભૂતકાળના કોઈની યાદ અપાવતી હોય. આ સમજાય તો આપણે વર્તમાન સંબંધને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. વાલીપણામાં પણ ફાયદો થાય. વિનિકોટનો પેલો ગુડ ઇનફ પેરેન્ટનો વિચાર, પરફેક્ટ બનવાની કોશિશ છોડીને બાળકને પ્રેમ અને સુરક્ષા આપવા પર ધ્યાન આપવું. બાળકનું કોઈ વર્તન વિચિત્ર લાગે તો એને ખાલી તોફાન ન ગણતા એ શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરવો.
એટલે આ વિચારો આપણને આપણી જાતને અને બીજાઓને વધુ ઊંડાણથી, વધુ સહાનુભૂતિથી જોવામાં મદદ કરી શકે છે.
આખી વાતચીત પછી મને જે એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે આપણું મન, માનવ વર્તન, એ ખરેખર કેટલું જટિલ છે. આપણે જે બહારથી જોઈએ છીએ એ તો બહુ થોડું છે, અંદર ઘણું બધું ચાલતું હોય છે.
અને મારા માટે સૌથી રસપ્રદ એ રહ્યું કે આટલા વર્ષો પછી પણ, આટલી ટીકાઓ છતાં, મનોવિશ્લેષણના મૂળભૂત વિચારો, પેલું અજાગૃત મન, બાળપણનો પ્રભાવ, એ આજે પણ કેટલા શક્તિશાળી અને સાચા લાગે છે, એ આપણને વિચારવા પર મજબૂર કરે છે, એ જ મોટી વાત છે. તો સૌ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જો આપણે ખરેખર આપણી અને બીજા લોકોની અંદર છુપાયેલી પ્રેરણાઓ, ડર અને ઈચ્છાઓને થોડું વધુ સમજી શકીએ તો શું એનાથી આપણા અંગત સંબંધો, આપણા સામાજિક ઝઘડાઓ અને કદાચ મોટા રાજકીય મુદ્દાઓ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ શકે? શું આ ઊંડી સમજ આપણને વધુ કરુણા અને સમાધાન તરફ લઈ જઈ શકે?
હા, આ ખરેખર વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.